તારીખ 8-9-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 234
પ્રશ્ન ચાલે છે પાનું 20 યથાર્થ પાત્રતાનું સ્વરૂપ કેવું હોય કે જે પાત્રતાને કારણથી સ્વાનુભવની પ્રાપ્તિ થાય. શાસ્ત્ર જ્ઞાન ઘણું હોય તેથી આત્મજ્ઞાન થાય એવો નિયમ નથી, એવો સિદ્ધાંત નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. પણ પાત્રતા ઘણી હોય તો અવશ્ય આત્મજ્ઞાન થાય. મોક્ષ માર્ગે બેમાંથી કોણ પહોંચે? કે શાસ્ત્ર જ્ઞાનવાળો ન પહોંચે, પાત્રતાવાળો પહોંચે. પાત્રતા સહિત શાસ્ત્ર જ્ઞાન હોય સારી વાત છે. પાત્રતામાં બધવાનું એક વિશેષ કારણ એને મળે છે. પણ શાસ્ત્ર જ્ઞાન હોય એટલે પાત્રતા હોય જ એવું બનતું નથી. એટલે મોક્ષ માર્ગ નહીં મળવાના કારણમાં જે ખૂટતું કારણ છે એ પાત્રતા છે. કૃપાળુદેવે એમના વચનામૃતમાં આ વિષય ઉપર ઘણું જ માર્ગદર્શન મોક્ષુઓને આપ્યું છે. અહીંયા પણ કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એમના વચનોમાં પાત્રતાનો વિષય આવ્યો છે, તો એ વિષય ઉપર અમારે અત્યારે આપની પાસેથી પણ સમજવું છે. બેનશ્રી પણ કૃપાળુદેવના વચનોનો આધાર લઈને અહીંયા એ વાત સમજાવે છે. એમાં 40મા આંકની વાત એ આવી કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આત્માર્થી ક્યાંય રાગમાં ખેંચાય નહીં અને દ્વેષમાં ખેડાય નહીં. આત્માર્થી છે એને રાગ અને દ્વેષ એમાં ખેંચાણ થાય એવો પ્રકાર ન હોય. પાત્રતાવાળાને તીવ્રપણે ખેંચાવવું પડે એવો પ્રકાર ન હોય. બંને પ્રકારના પ્રસંગોમાં, રાગનો પ્રસંગ હોય કે દ્વેષનો પ્રસંગ હોય, બધામાં મધ્યસ્થ રહે. મધ્યસ્થ રહે એટલે મધ્યમ પ્રકારનો એને રસ આવે. ઓલી મધ્યસ્થતાની વાત નથી, જ્ઞાનની મધ્યસ્થતાની. મધ્યસ્થ રહે એટલે તીવ્ર રાગમાં, તીવ્ર દ્વેષના રસમાં ન આવી જાય. એ ચોખવટ કરે છે કે તેને બધા રાગ દ્વેષ છૂટી નથી જતા. હજી તો રાગ દ્વેષ છૂટવાનો પ્રકાર તો મોક્ષ માર્ગમાં પણ ક્રમશઃ છૂટવું બને છે. તો મુમુક્ષુને તો કાંઈ બધા રાગ દ્વેષ છૂટી જાય એ વાત કાંઈ બનતી નથી. બધા રાગદ્વેષ છૂટી જાય એવું કાંઈ બનતું નથી. સંસારના કાર્યોનો ઉદય પ્રસંગ હોય છે અને તદનુસાર રાગદ્વેષ પણ થાય છે. પણ રસ બધો છૂટી જાય છે. શું છે? રાગદ્વેષ નથી છૂટતા પણ એ સંબંધીનો રસ છૂટી જાય છે. કોઈને પણ જે વિતરાગો થયા તે વિતરાગોને પણ પહેલાં રાગ રસ છૂટ્યો છે, પછી રાગ છૂટ્યો છે. રાગ છૂટવાનો એ ક્રમ છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં જે કોઈ પ્રયોગ છે એ રાગ રસ છૂટવાના પ્રયોગો છે. પરિભ્રમણની વેદનાથી માંડીને નિજ દોષનું અપક્ષપાતપણે અવલોકન, સત્પુરુષની ઓળખાણપૂર્વકની ભક્તિ અને ભેદજ્ઞાનના પ્રયોગો એ બધા રાગ રસને તોડનારા પ્રયોગો છે. રાગ તો પછી ઉપરના ઉપરના ગુણસ્થાને અમુક અમુક પ્રકારે જાય છે. દસમા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ રાગ છે અબુદ્ધિપૂર્વકનો, સૂક્ષ્મ સાંપ્રાય કહે છે અને ગુણસ્થાનનું નામ એવું છે. એટલે કહ્યું કે તેને બધા રાગદ્વેષ છૂટી નથી જતા. એટલે કોઈ એવી કલ્પના કરે કે આપણે હવે એકદમ આત્માર્થી થવું છે અને જ્ઞાની થવું છે માટે આપણે રાગદ્વેષ છૂટી જવા જોઈએ, એ ખોટી વાત છે. નહીં છૂટે રાગદ્વેષ, નહીં છૂટે, પણ એનો રસ છૂટશે. પાત્રતા યથાર્થ હશે તો એનો રસ છૂટશે, રાગદ્વેષ નહીં છૂટે. એ વાસ્તવિકતા છે ભૂમિકાની. રસનો સંબંધ અભિપ્રાયની સાથે તો છે જ, પણ કોઈ વાર અભિપ્રાય વિરુદ્ધ પણ તીવ્ર રસ થવાની સંભાવના હોય ત્યાં જાગૃતિ રહે તો રસ તૂટી જાય, એટલે અવલોકનમાં આવે છે. તો અભિપ્રાય વિરુદ્ધ કાંઈ પણ કામ થાય તો એનો નિષેધ આવે છે કે નથી આવતો? ઘરમાં પણ કોઈ વ્યક્તિ આપણા અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો નિષેધ આવે છે કે નથી આવતો? એમ આપણા અભિપ્રાય વિરુદ્ધ આપણા જ પરિણામો ચાલવાનો પ્રકાર બને ખરો, ઉદય આવે, કર્મ પ્રકૃતિનો પણ ઉદય આવે, બહારમાં પ્રસંગ પણ ઉદયમાન હોય અને પોતે પણ એમાં જોડાઈ જતો હોય, પણ જાગૃતિ હોય, અભિપ્રાય વિરુદ્ધ હોય તો એનો રસ તૂટવા માટે એનું અવલોકન તરત જ થાય. અવલોકન થાય એટલે તૂટે. રસ તોડવાનો એ મુખ્ય પ્રયોગ છે. બાકી તો એક બાજુ તીવ્ર રસ લઈએ તો બીજી બાજુના રસ સુકાઈ જાય. આત્મકલ્યાણની ભાવનાનો રસ તીવ્ર થાય તો પણ સંસારના કાર્યોનો રસ તૂટી જાય, રાગદ્વેષના રસ તૂટી જાય. સત્પુરુષની નો ભક્તિ રસ ચડતો હોય તો પણ બીજા રસ તૂટી જાય. એમ એક બાજુ અધિક રસ લેવાય તો બીજી બાજુના વિરુદ્ધ રસ છે આપોઆપ છૂટે છે. પણ બધો રસ છૂટી જાય છે અને બધું મર્યાદામાં આવી જાય છે. રસ છૂટે એટલે મર્યાદામાં આવી જાય છે. સમ્યક દર્શન થાય એટલે બધાથી જુદો પડી જાય અને તેને તો બધું મર્યાદામાં આવી જ જાય છે. જેને આગળ વધે છે, મુમુક્ષુતામાંથી આગળ વધીને જ્ઞાન દશામાં પ્રવેશ કરે છે ત્યારે તો એ બધાથી જુદો પડી જાય છે, બીજાથી એ જુદો પડી જાય છે અને એનું બધું મર્યાદામાં આવી જાય છે. એ રસને અનુલક્ષીને વાત છે, રસને અનુલક્ષીને વાત છે. એટલું જ્ઞાનીને અનંતાનુબંધીનો રસ છૂટી ગયો છે. શું થયું છે? અનંતાનુબંધીનો રસ નથી એટલે રાગનો રાગ નથી કે દ્વેષનો પણ રાગ નથી. કોઈ વાર શાસ્ત્રના પ્રકરણ અનુસાર એવું પ્રતિપાદન હોય અને જ્ઞાનીને પણ જ્ઞાની પણ એવું પ્રતિપાદન કરે કે જે તે ભૂમિકામાં સ્વસ્થાનનો રાગ અને પ્રશસ્ત રાગ અને સ્વસ્થાનનો પ્રશસ્ત દ્વેષ હોવા યોગ્ય છે, થવા યોગ્ય છે અને ન થાય તો તે અનુચિત છે, ઉચિત નથી. શું એ ગુરુદેવે લીધું છે કે જીનવાણીની વિરાધના થતી હોય તો આત્મારથી ચૂપચાપ બેસી રહે નહીં. એટલે કોઈ સિદ્ધાંત વિરુદ્ધતા કરતો. જીનવાણીની વિરાધનાનો અર્થ શું છે કે જે જીનવાણીમાં સિદ્ધાંત કયો છે એનો વિરુદ્ધ પ્રતિપાદન કરતા હોય તો એની સામે આત્માર્થી ચૂપચાપ બેસી રહે નહીં, અને એવો છળ પણ ન પકડે કે આપણે તો ક્યાંય બને ત્યાં સુધી રાગદ્વેષ ન કરવા જોઈએ, માટે અહીંયા પણ આપણે રાગદ્વેષ કરવા નથી. શું એમ લીધું છે? દ્રષ્ટાંત આપ્યો છે કે તારી માતા ઉપર કોઈ લાંછન લગાવે તો તું ચૂપ ચૂપચાપ રહી શકે છો એમ પૂછે છે, એમ કરીને દ્રષ્ટાંત લીધો છે. શું એટલે એ ભૂમિકાનો, એ ભૂમિકાનો પ્રશસ્ત દ્વેષ થયો. તો એવું ઉપદેશમાં આવે, એવું સ્થાપે સિદ્ધાંત તરીકે, તો પણ રાગનો રાગ અને દ્વેષનો રાગ, પ્રશસ્ત રાગનો રાગ અને પ્રશસ્ત દ્વેષનો રાગ જ્ઞાનીને નથી. એ તો એ સિદ્ધાંતથી જાણવાનો વિષય થયો, સિદ્ધાંત અનુસાર જાણવાનો વિષય થયો. પણ પોતાના તમામ રાગદ્વેષનો એને નિષેધ જ હોય છે, ચાહે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય, શુભ હોય કે અશુભ હોય. એટલે પોતાની વાત માટેની વાત જુદી છે, અને સિદ્ધાંતનું પ્રતિપાદન યથાસ્થાને કરવું તે વાત જુદી છે. એટલે આત્મસિદ્ધિમાં એ ગાથા લીધી કે જ્યાં 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 જે યોગ્ય છે તહાં સમજવું તે, એ સિદ્ધાંતની વાત થઈ. ત્યાં ત્યાં તે આચરે, એ પછી આત્માર્થી પોતાના માટે લે છે. આત્માર્થી જને એ પોતાના માટે જુદું લે છે. સિદ્ધાંતમાં સમજવાની વાત જુદી છે, આચરવાની વાત જુદી છે. એ આચરણમાં નિષેધ કરે, પ્રતિપાદનમાં સ્થાપે, એવું છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, સ્થાપવું યોગ્ય છે, આચરવું અયોગ્ય છે, એવી બધી વાતો છે. હે, આ નિષેધ પર પોતાનું ધ્યેય શુદ્ધ થવાનું છે, રાગદ્વેષ કરવાનું ધ્યેય નથી. એટલે એમ જ્ઞાન થાય કે આ ભૂમિકા અનુસાર આવી જાય છે, પણ મારા માટે તો શુદ્ધતા જ કર્તવ્ય છે, આ કર્તવ્ય નથી. પણ આ ભૂમિકામાં એ આવી જાય છે. આવી જાય એક વાત, અને ઈરાદાપૂર્વક કરવું બીજી વાત છે. આવી જાય એના વાંધો, પોતાને માટે પોતાનો વાંધો છે, પોતાને માટે પોતાનો વાંધો છે, પણ બીજાને માટે વાંધો નથી. એમ છે. એટલે સમજવું જ્યાં જે યોગ્ય હોય તેને, આચરવું જ્યાં જે, બે પદ શું કરવા લીધા, એટલું સમજવાનું જ કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, આચરવાની વાત ક્યાંથી આવી? કે બેમાં ફરક છે, સમજવું એક વાત છે, આચરવું બીજી વાત છે. એવું છે. એટલે એના ઘણા પડખા છે એમ કે છે, એક વાત નથી એવી, એવી ઘણી વાતો છે. એટલે જ્યાં જ્યાં જે જે પ્રકારની તે વાતો હોય ત્યાં ત્યાં તે વાતમાં તે યથાયોગ્યતા હોવી જોઈએ એમ કહેવું છે. શું દ્રષ્ટાંતમાં કોઈ એક વાત લઈએ આપણે, પણ એવા ઘણા પડખા છે, પરિણમનમાં એવા ઘણા પ્રકારો છે, એ બધામાં જ્યાં જે સમજવું હોય તે સમજવું, આચરવું હોય તે આચરવું. બીજો એક દ્રષ્ટાંત લઈએ. કૃપાળુ દેવે એક પત્રમાં એમ કહ્યું કે 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે. 14 ગુણસ્થાનમાં 13મે અને 14 ગુણસ્થાને પરમેશ્વરનું ગુણસ્થાન છે. કોનું? એ પરમાત્માનું ગુણસ્થાન છે. છઠ્ઠા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન પરમેષ્ટિનું ગુણસ્થાન કહેવાય, છતાં એ આચાર્ય ઉપાધ્યાયને મુનિરાજનું ગુણસ્થાન છે, એટલે સાધક અવસ્થાનું ગુણસ્થાન છે. તેરમું ચૌદમું સાધક અવસ્થા નથી, એ સાધ્ય અવસ્થા પ્રાપ્ત થયેલું ગુણસ્થાન છે. અને ચોથું પાંચમું ગુણસ્થાન એ મોક્ષ માર્ગનું જઘન્ય ગુણસ્થાન છે, શરૂઆતનો, એ મોક્ષ માર્ગની શરૂઆતવાળા જીવો છે. હવે આમ ત્રણ વર્ગ પડ્યા, બરાબર. ગુણની ભક્તિ છે, ભક્તિ શેની છે? ગુણની ભક્તિ છે. તો ભગવાનની ભક્તિ વધારે કરવી, કેમ કે વધારે ગુણ પ્રગટા છે. પછી ગુરુની ભક્તિથી ઓછી કરવી, કેમ કે એમને ઓછા ગુણ પ્રગટા છે. અને ચોથા ગુણસ્થાનવાળા તો અવિરતી છે, એની ક્યાં ભક્તિ કરવાની વાત રહી. આમ જોખી જોખીને ભક્તિ કરનારાઓ, ગણિતનો દાખલાની જેમ ગણવા જાય તો ભૂલા પડી જાય, ક્યાં છે એ સાવ ભૂલા પડી જાય. કેમ કે એ જાણવાનો વિષય છે, એટલે આચરવાનો વિષય નથી. પછી ભૂલ તો ત્યાં સુધી કરે કે જો એમાં ફેર કરશો, ચોથા ગુણસ્થાનવાળાની વધારે કરશો અને છઠ્ઠા ગુણસ્થાનવાળાની ઓછી કરશો તો તમને મિથ્યાત્વ લાગવું પડશે, આવી બધી ભૂલો થાય. પછી ત્યારે એ જ કૃપાળુદેવે એમ કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ છે, એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે, 254 પત્રમાં. એ તો ચોથા ગુણસ્થાનવાળા છે, હા ભાઈ, એ પરમેશ્વર ક્યાંથી થયા? પરમેશ્વર તો 13મા 14મા ગુણસ્થાને છે. તો કે તારા અભિપ્રાયમાં એ પરમેશ્વરના સ્થાને હોવા જોઈએ. તો 14 ગુણસ્થાનનું હું પણ તો કંઈ જાણવાનો વિષય છે, આચરવાનો વિષય અહીંથી શરૂ થાય છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, યોગ્ય હોય ત્યાં આચરણ કરે. એમ અનેક પડખાથી જુદી જુદી વાતો છે. ભૂલ થવાની સંભાવના યથાર્થ સત્સંગ ન મળે તો ઘણી છે. જુદો જુદો જ હોય છે ન્યાયનો વિષય, જુદો, એ તો સાવટપટો વિષય છે, ઉલટો સૂલટો જ છે, એ તો સાવ ઉલટો સૂલટો જ છે. સમજવાનું, ન્યાય તો ન્યાયની દ્રષ્ટિએ સમજાય, પણ આચરવાનું જુદી રીતે હોય. ઠીક, તમે મારા કાર્યમાં કાંઈ પણ મદદરૂપે નિમિત્ત થાવ તો તમારો ઘણો ઉપકાર માનવો એ ન્યાય છે. અને પોતે બીજાને ઘણી મદદ કરવામાં નિમિત્ત થાય તો કાંઈ પણ ઉપકાર ન ગણાવવો એવો ન્યાય છે. ઓલામાં ઘણો થોડું મદદ થઈ હોય તો ઘણો ઉપકાર માનવો, અહીંયા ઘણી મદદ થઈ હોય તો કાંઈ ન માનવું. ઠીક, થોડું માનવું એમ નહીં, કાંઈ ન માનવું, એમાં શું થઈ ગયું, એ તો કાંઈ છે નહીં, એમ કરીને કાઢી નાખવું. એવો ન્યાયનો વિષય સમજવો હોય તો ન્યાય તો ન્યાયની રીતે સમજાય, પણ આચરવાની અંદર ઉલટું સુલટું છે. એવી તો કેટલી વાતો છે, હજારો વાતો છે. સત્સંગ વિના એ બધી વાતોના ફેંસલા થાય ને ખુલાસા થાય એવું નથી. કેમ કે દરેકને જુદા જુદા પરિણમનને જુદા જુદા પ્રકાર ભજે, પછી મૂંઝાવાનો વારો આવે. એ સત્સંગ મળતા એમાંથી સમાધાન થાય, અને સમાધાન થાય તો ઉન્માર્ગે જતો જીવ બચે અને સન્માર્ગે ચડે. શું કહે છે? કે સમ્યક દર્શન થાય એટલે બધાથી જુદો પડી જાય અને તેને તો બધું મર્યાદામાં આવી જાય છે. જ્ઞાનીને અનંતાનુમંદીનો રસ છૂટી ગયો છે, બધાથી ન્યારો થઈ ગયો છે અને ભેદજ્ઞાન છે તેને લઈને વધારે પડતો જોડાતો નથી અથવા એને એકત્વ થતું નથી, પણ જુદો જ રહે છે. આ જ્ઞાન દશાની વાત કરી. પ્રવૃત્તિમાં દેખાવ ગમે તેવો હોય, ભક્તિ કરતા હોય જો ભક્તિનો શુભ રાગ, સામૂહિક ભક્તિ કરતા હોય તો બીજા મુમુક્ષુ કરતા જ્ઞાનીને વિશેષ પ્રકારે શુભ રાગોની પ્રવૃત્તિ જોવામાં પણ આવે તો એમનો રાગરસ ત્યાં વધી ગયો છે અને મુમુક્ષુનો રાગરસ ઓછો છે એમ કલ્પના કરવા જેવું નથી. કેમ કે એમને રાગ રસ છે તો પણ ભેદ જ્ઞાન સહિતનો છે અને અનંતાનુમંદીના પ્રકાર રહિતનો છે. ભેદ જ્ઞાન સહિતનો છે અને અનંતાનુમંદીના પ્રકાર રહિતનો છે. અને બીજાને ઓછો દેખાય તો પણ એ મુમુક્ષુને અનંતાનુમંદી સહિત છે એટલે એનો રાગ રસ વધારે ગણવામાં આવે છે. પ્રવૃત્તિથી કાંઈ માપ નીકળે નહીં. પણ ભેદ જ્ઞાનને લઈને વધારે પડતો જોડાતો નથી એટલે થોડો જોડાણ થાય છે, અસ્થિરતા છે એટલું. એકત્વ તો થતું જ નથી, એક તન્મય પણ એકત્વ તો થતું જ નથી પણ જુદો જ રહે છે. એટલે શાસ્ત્રમાં એના ઘણા દૃષ્ટાંતો આપ્યા છે. એમાં પ્રમાણિક નોકરનું દૃષ્ટાંત આપ્યું છે કે પ્રમાણિક નોકર શેઠથી સવાયું કામ કરે અને શેઠના લાભ ખાતર શેઠ ઝઘડો કરે એના કરતાં હવાયો ઝઘડો હામા સાથે કરે જે નુકસાન કરતો એની સામે. એમાં શેઠ વચ્ચે પડે તો એને પણ વઢી લે. તમને કીધું કે નહીં આવી બાબતમાં તમારે માથું નહીં મારવાનું, આમાં તમારું કામ નથી, તમને કીધું છે કે નહીં આવું થાય ત્યારે આમાં મારું જ કામ છે, તમારું કામ નથી, તમે ઢીલા છો. હા, વેપારમાં એવું ઢીલું ન ચાલે, એમ વેપાર ન થાય. શું કહે એમાં જોયા છે માણસો, શેઠને તતડાવી નાખે એવા મહેતાજીઓ જોયા છે અમારે દાણા પીઠમાં, તો પેઢીઓ બધી બાજુ બાજુમાં હોય ને એટલે કોઈ કોઈ એવા જાણીતા હોય ને ત્યાં નજરે જોયું છે. હા, તતડાવી નાખે એને, પાય પાંદડાનો કરી નાખે શેઠને અને શેઠ પણ સમજે કે આ મારા લાભની વાત કરે છે એટલે સાંભળી લે. ના જરાય ખરાબ મીઠું લાગે એને, ખરાબ તો ન લાગે એને, મીઠું લાગે કે આ તો મારા લાભની વાત છે, લાભ વધારી દેશે મને. અને એટલા ખાતર એને છોડે નહીં એમ કે મારે હવે રિટાયર થવું છે. તો કે ભાઈ સાહેબ મારું કોણ કરશે, હવે તું રિટાયર થઈશ તો તારે પગાર જોતો હોય તો વધારે માગી લેજે અને વગર માગે પણ એને વધારે પૈસા આપે એવા માણસને સેના પતડવાના. કેમ કે એવું બધા ન કરે. આપણે વલ્લભદાસભાઈ આવતા ને એને મહેતાજી હતા મણિભાઈ કરીને, બહુ જરા ગરમ મિજાજના હતા, ઘરાક સાથે ઝઘડી પડે અને શેઠને તતડાવી નાખે અને શેઠના છોકરાઓને તો બેહાડી જ દે. હા, છોકરાને એનો બાપ ન કહી શકે, મણિભાઈથી બીએ. હા, આપણું નહીં હાલે. હા, આ માણસ એટલો પ્રમાણિક છે બિલકુલ નહીં. રીતસર એને એવી રીતે વઢે કે છોકરાઓને બીને ચાલવું પડે. શું એવા માણસ હતા. પછી આપણો શાંતિલા ખીમચંદ એ પણ એવી સર્વિસ કરતા હતા. અમારી ટ્રસ્ટી હતા, આપણા મંદિરના મુમુક્ષુ હતા, બહુ પ્રમાણિક માણસ હતા. પેલા બે બહેનો ન મળ્યા આપણને દર્શન કરવા જતા, એની દીકરીની દીકરીઓ બે હતી, બહુ પ્રમાણિક હતા. એ તે શેઠને ધમકાવી નાખે એનું ડીલિંગ કરતા હોય એમાં શેઠને વચ્ચે પડવાનું જ નહીં, કાયદો જ નહીં, પડ્યા હોય તો એનું આવી જ બને. પણ એને જ્ઞાન છે કે શેઠની સંપત્તિ ને શેઠનો નફો એ શેઠનો છે ને મારો નથી. તો રસ તીવ્ર દેખાય એને, પ્રવૃત્તિનો રસ કેવો દેખાય? તીવ્ર દેખાય. છેછાનામાંના બેઠો એનો રસ ન દેખાય, પણ રસ એનો વધારે છે. કોનો? જેના ઘરમાં નફો આવે છે એનો. તો કેમ, ઓલાને તો પારકું જ છે, એની સમજણ ચોખ્ખી છે કે એક પાય મારા પગાર સિવાય હું ક્યાંય અડું નહીં, અડે નહીં. એના હાથમાં ગમે એટલા પૈસા આવે સીટના, અડે નહીં. નક્કી કર્યું હોય કે ભાઈ આની પાસેથી બાંધછોડ કરીને આટલા લેવાના, ને એટલા આવે તો આપણે સંતોષ માની લેવાનો. એ ઝઘડો કરીને થોડા વધારે લઈ આવે તો કંઈ ખીચામ ન મૂકે. રૂપિયાના 18 લઈ આવે તો 2 ખીચામાં ન મૂકે, એટલી પ્રમાણિકતા હોય છે. એટલે એનો રસ વધતો નથી. શેનેથી વધતો નથી? પારકાપણાના જ્ઞાનને લીધે વધતો નથી. સમજવાનો મુદ્દો અહીંયા છે. પારકાપણું છે એનું જ્ઞાન ને એનું ભાન ભૂલાતું નથી એને, કે આ શેઠની ચીજ છે મારી નથી. શેઠ પાછું એમ કે તમારે તો બધું ઘરનું જ સમજવાનું છે. શું કે? અમારે ને તમારે કંઈ જુદાઈ નથી. તમે તો અમારા દીકરા કરતાં હવાયું કામ કર્યું છે ને કરો છો, માટે આ બધું દુકાન તમારા ઘરની જ છે. 2 ક્યારેક વપરાઈ જાય તો તમારે કાંઈ અચકાવવાનું નથી. તોય તે પારકાપણું, એ પારકાપણું એવું જે જ્ઞાન છે, ભાન છે, સમજણ છે, એ ભેદ જ્ઞાનમાં જ્ઞાનીને કામ કરે છે. એટલે ઘરના કામ કરે, ઉદયના બધા કામ કરે, પણ એ પારકાના કરે છે એ વાત ચોખ્ખી છે. પારકાના કરે છે અને પ્રમાણિકતાથી કરે છે, પોતાનું એમાં ક્યાંય ગણતા નથી. કેમ કે જોવે છે કે સંયોગમાં ચીજ આવે છે અને જાય છે, એમાં મારામાં શું આવ્યું નહીં ગયું, મારામાં શું આવ્યું નહીં ગયું. એ સંયોગ આવ્યો ને, એ ઉદગળ પરમાણુને આવ્યો ને ગયો. મને કાંઈ એની સાથે સંબંધ કે લેવા દેવા છે ને. જેને ભેદ જ્ઞાનના અભાવમાં પોતાપણું થાય છે એ કેવળ કલ્પનાથી થાય છે. શેનાથી થાય છે? માત્ર કલ્પનાથી થાય છે. વાસ્તવિકતા એ છે નહીં. કોઈ ચીજ, કોઈ પરમાણુ, કોઈ જીવ, કોઈનું કોઈ છે જ નહીં, કોઈનું કાંઈ નથી. આ વાસ્તવિકતા છે. જીવ પોતાપણાની કલ્પના કરીને સંસાર વધારે છે. વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એ દશા થાય છે. નાની વાસ્તવિકતામાં પરિણમે છે અને પારખું તે પારખું ને પોતાનું તે પોતાનું. પોતાના અસ્તિત્વનો અનુભવ વર્તે છે. શું થાય છે? અસ્તિત્વનો અનુભવ વર્તે છે. એટલે અસ્તિત્વ બહાર જેટલું બહાર એટલું બધું પારખું. મારામાં નથી, વાત પૂરી થઈ ગઈ. પછી એમાં પોતાપણું થવાનું ક્યાંય આવતું નથી. એકત્વ થતો નથી, એકપણું થતું જ નથી, પણ જુદો જ રહે છે. તેને જ્ઞાયકતાની ધારા ચાલે છે. જ્ઞાયકપણાની ધારા ચાલે છે કે મારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા પણ રહે છે. આથી વધારે કાંઈ કરી શકતો પણ નથી, કરતોય નથી ને કરી શકતોય નથી. કર્યું છે, મારું નથી, બસ ભિન્નપણું છે એ એકત્વ થવા દે નહીં. અને એ ભિન્નપણું ભેદજ્ઞાન દ્વારા જેમ જેમ ગાઢ થાય, પ્રગાઢ થાય, તેમ તેમ ધર્મ ધ્યાન વધતું જાય. અને એ જ ભિન્નપણાના એકદમ કોન્સન્ટ્રેટેડ અનુભવથી શુક્લ ધ્યાનની દશા ઉત્પન્ન થાય. કૃપાળુદેવે 833 પત્રમાં એવી વાત લીધી છે. દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને તે શુક્લ ધ્યાનનું કારણ છે. શેનું કારણ છે? શુક્લ ધ્યાનનું કારણ લીધું છે. એ દ્રવ્યાનું યોગમાં એવું શું છે કે બે દ્રવ્યોની ભિન્નતા છે, જે બે દ્રવ્યોના એકત્વને લઈને અનંતકાળથી જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે, એ પરિભ્રમણને તોડે છે અને શુક્લ ધ્યાન સુધી આરાધનાને પહોંચાડે છે. વાત તો બે ભિન્ન છે એટલી જ છે. પછી સ્વદ્રવ્યનો મહિમા વિશેષ હોય છે એટલે એ પરિણમન ગાઢ થતું જાય છે. અને મન વચન કાયાનો યોગ છે એ યોગ હોવા છતાં પણ એની ભિન્નતાના પ્રયોગો ચાલુ છે. ઉદયથી મન વચન કાયાની પ્રવૃત્તિ છે અને અંદરમાં ભિન્નતાનો પ્રયોગ ચાલુ છે. એ ધર્મ ધ્યાનને વૃદ્ધિ કરે છે, અંતે શુક્લ ધ્યાનમાં પરિણમીને પરમેશ્વર પદની પ્રાપ્તિ કરાવે છે. એટલો એ ગંભીર વિષય છે. ભિન્ન ભિન્ન જુઓ, સ્વદ્રવ્યને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ. 17મા વર્ષ પહેલાની વાત છે. ગુરુદેવે પ્રવચનો કર્યા છે. એ 10 વચનામૃત ઉપર ગુરુદેવે પ્રવચનો કરેલા છે. આપણે પ્રવચન નવનીત, પ્રવચનનો માખણ, નવનીત એટલે માખણ, એમાં એ પ્રવચનો પ્રસિદ્ધ કર્યા છે. અને એ પ્રવચનોમાં ગુરુદેવશ્રીએ એમ કહ્યું કે આ 12 અંગનો સાર છે. 16મા વર્ષ પહેલાં નીકળેલા વચનો, ગણધર ભગવાને રચેલા 12 અંગનો સાર એનો ક્રીમ તર કાઢીને મૂકી છે, એવી વાત કરી છે. અને પોતે પ્રાતઃકાળે ઉઠે 4 વાગે, ત્યારે કેટલાક ખાસ ખાસ આગમો અને પરમાગમોના ગાથાઓ અને વિષયોનું સ્મરણ કરે ધ્યાનની અંદર. કેમ કે નિર્વિકલ્પતા તો ક્યારેક અને એક અડધી સેકન્ડથી ઓછા ભાગમાં આવી જાય, ત્યારે એનું સ્મરણ કરતા, એમાં 10 વચનોનું એ નિયમિત સ્મરણ કરતા, 10 વચનોનું નિયમિત સ્મરણ, આચાર્યોની ગાથાઓ સાથે સાથે કૃપાળુદેવના 10 વચનોનું એ રોજ સવારમાં સ્મરણ કરતા. એ પહેલાં તો એવું હતું, અમે તો બહુ શરૂમાં તો એ જોયેલું કે 5 વાગે જંગલ જાય. એ પહેલાં જીવરાજ્યની બધા હે પ્રભુના દોહરાને એ બધું ચાલતું હોય ત્યાં એમની રૂમની બહાર જ, તે સ્વાધ્યાય સજ્જાય ચાલતી હોય, એમાં હે પ્રભુ શું કહું એ બધા બહુ પુણ્ય કર્યા પુણ્યથી ને એ બધા ચાલતું હોય. તેને એટલે જ્ઞાનીને જ્ઞાયકપણાની ધારા ચાલે છે, એ આત્મધારા છે, એ ચૈતન્ય ધારા છે અને અનુભવની એ અમૃત ધારા છે, એ ચાલે છે. પાત્રતાવાળો પણ આત્મા પ્રગટ કરવો છે એટલે બધેથી રસ તોડે છે. કયો ફેક્ટર લીધો પાત્રતામાં? રસ ફેક્ટર લીધો છે. કે પાત્રતાવાળો જીવ પણ એને આત્મા આત્મ સ્વરૂપને પ્રગટ કરવું છે એટલે બધેથી ચારેય બાજુથી બધા ઉદયોમાં એ રસ તોડવાનો પ્રયોગ કરે છે. અને એ પ્રયોગ એ જ એનો પ્રયત્ન છે, પ્રયોગ છે એ જ એનો પ્રયત્ન છે. કેમ કે પ્રયત્ન વિના પ્રયોગ નહીં, પ્રયત્ન વિના પ્રયોગ નહીં એમ કહીને એમ કહેવું છે કે એ કોરો વિકલ્પ નથી, પ્રયોગ છે એ માત્ર વિકલ્પ નથી. સ્વવિકલ્પ દશામાં હોવા છતાં પણ એ ખાલી વિકલ્પ નથી પણ પ્રયત્ન છે, પુરુષાર્થ છે, એમાં પ્રયોગમાં પુરુષાર્થ છે. વિકલ્પને વિચારમાં પુરુષાર્થનું સ્ટેજ નથી પણ પ્રયોગમાં પુરુષાર્થ સાથે હોય છે, ભાવનામાં પુરુષાર્થ સાથે હોય છે. એકલો વિચાર ચાલે, વિકલ્પ ચાલે એમાં પુરુષાર્થ નથી એમ કહેવું છે. એ જુદો જુદી વાત છે. મુમુક્ષુની ભૂમિકાની એમ તો સાધના અને આરાધનાનું નામ તો સ્વરૂપને અવલંબે ત્યારે એને સાધના અને આરાધના ચોથા ગુણસ્થાનથી લાગુ પડે. એ પહેલાં નીચે એ નામ બહુ મોટું આપવા જેવું નહીં, પણ એ ભૂમિકાની સાધના કેવી હોય તો કહી શકાય કે પ્રયોગે ચડ્યો છે માટે એ સાધના સાધે છે. બાકી ખરી સાધના તો સાધ્ય એવું જે પોતાનું સ્વરૂપ એને અવલંબીને પરિણમન થાય ત્યારે એ સાધના છે. પાત્રતાવાળો પણ આત્મા પ્રગટ કરવો છે એટલે બધેથી રસ તોડે છે અને ક્યાંય વિશેષ તન્મય થતો નથી, તીવ્ર રસે કરીને પરિણમતો નથી. કૃપાળુદેવે તો શૈલીથી વાત કરી છે કેટલી. હા, કોઈ પણ ઉદયમાં મુમુક્ષુ જીવે મંદ રસે પ્રવેશ કરવો કે પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. કેવી શૈલી કરી છે, કેમ કે જ્ઞાનીએ રસ તોડ્યો છે અને યથાર્થ પાત્રતાવાળો પણ રસ તોડે છે. એટલે જ્ઞાની થવાનો છે એમ કે છે, એ માર્ગે એ જ્ઞાની થવાનો છે. અત્યારે એ દરવાજે આવ્યો છે, પછી આગળ અંદર દાખલ થઈ જશે. બહુ શૈલીથી વાત કરી છે, પદ્ધતિથી. પાત્રતાવાળો પણ આત્મા પ્રગટ કરવો છે એટલે બધેથી રસ તોડે છે, એટલે બધા જ ઉદયમાં, અને ક્યાંય વિશેષ તન્મય થતો નથી, બધા જ ઉદયમાં રસ તોડે છે. એ એનું કામ છે. હવે એક પ્રશ્નનો ઉત્તર વિચારવા જેવો છે કે સામાન્ય રીતે મુમુક્ષુઓ એમ પૂછે છે કે અમારે શું કરવું, અમારે શું કરવું, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, કાંઈક વિચારીએ છીએ, કરવું શું અમારે, આ સિવાય શું કરવું? તો કે એ બધું થાય ન થાય પણ રસ તો તોડવો તોડવો ને તોડવો. એટલે ક્યારેક વંચાય ન વંચાય એનો વાંધો નહીં. સત્સંગમાં તો આવવું જ, કેમ કે ત્યાં વાંચન કરતાં રસ તોડવાની વાત વિશેષ પ્રકારે સમજવા મળે છે. બાકી બધા ઉદયમાં ચોવીસે કલાકના ઉદયમાં રસ તોડવાનું કામ કરવું ને એ કામે લાગી જાઓ. યથાર્થ પ્રકારે ક્રમથી ચાલે તેવી રીતે કેમ ભૂલી જવાય છે? હા, એટલા માટે તો એક ક્રમ ચોકઆઉટ કર્યો છે. એ બધે નથી, એ વાત બધે નથી, કેમ કે કરવું ને યથાર્થ કરવું એમાં ફરક છે. અવલોકનથી રસ તૂટે છે, પણ અવલોકન યથાર્થ થાય ક્યારે? કે આગળની ભૂમિકાના ક્રમમાં પ્રવેશ થઈને અવલોકન સુધી પહોંચ્યો હોય ત્યારે. એમની મદદથી અવલોકન કરવા જાય, થાય બે ચાર પ્રસંગોનો, પણ પાછું તેનું તે થઈને ઊભું રહે. એટલે યથાર્થ છે એ ક્રમથી છે. શું કહ્યું? બધેથી રસ તોડે છે અને ક્યાંય વિશેષ તન્મય થતો નથી. જે જે ભૂમિકામાં હોય તે ભૂમિકામાં એ બધેથી રસ તોડે છે. આમ તો સહજ જ પરિણમન તો ક્રમમાં આવે તો સહજ જ છે. જેમ કે સત્પુરુષની ભક્તિ સહજ છે તો બીજી બાજુનું નિરસપણું પણ સહજ છે. આત્મકલ્યાણની ભાવના સહજ તીવ્ર છે તો બીજેથી નિરસપણું પણ સહજ છે. એટલે રસ તોડવો એ સહજ થઈ જાય છે. એવી જે રસ તોડવાની સહજ પ્રક્રિયા પ્રત્યેક મુમુક્ષુની ભૂમિકાની, તે તેની યથાર્થતા છે. સહજતા છે તે યથાર્થતા છે. કેમ કે મોક્ષ માર્ગનું પરિણમન પણ સહજ છે, આત્માનું સ્વરૂપ પણ સહજ છે. સહજાત્મ સ્વરૂપ છે આત્મા. તો આત્મા કેવો છે? સર્વજ્ઞ સ્વભાવે છે, એ સહજાત્મ સ્વરૂપે છે. તો એ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય યથાર્થ મુમુક્ષુતા અને ચોથા ગુણ સ્થાનથી મોક્ષ માર્ગ, તે સહજ જ હોય. સહજ સ્વરૂપમાં ભળવાનો મળવાનો માર્ગ પણ સહજ જ હોય. તો સહજ સ્વરૂપ સાથે એની સુસંગતતા, એનો મેળ છે, નહીતર મેળ ખાતો નથી. ક્યાંય વિશેષ તન્મય થતો નથી, કોઈ વિકલ્પોમાં કે કોઈ બહારના કાર્યોમાં કે કોઈ પણ જાતના ઘર કુટુંબ વગેરેમાં તે વિશેષ તન્મય થતો નથી. અહીંયા થોડી ગડબડ ઊભી થાય છે. પહેલાં રસથી ઘરના કાર્યો કરતો હોય ને બધાની સાથે હળી મળીને રહેતો હોય, હવે એનો રસ હુંકાઈ ગયો હોય, નિરસપણું પામ્યું હોય, એટલે જે રસથી પ્રવૃત્તિ કરતો હોય, વાતચીત કરતો હોય, એવો રસ સામાન્ય દેખાય નહીં, એટલે એને તકલીફ થાય. કેમ તકલીફ થાય? કે એની અપેક્ષા વૃત્તિ હોય છે કે મારી સાથે આવી રીતે રસથી રહે, વાત કરે, બોલે, વર્તે, અને એ અપેક્ષા વૃત્તિ પ્રમાણે સામે પરિસ્થિતિ હોય નહીં, એટલે સંસારમાં પાછી ગડબડ ઊભી થાય, ફ્રિક્શન ઊભું થાય છે. આ બધી ઘણી મુસીબતો આવીને ઊભી રહે છે. હવે એવું થાય ત્યારે શું? ઠીક, આ થવાનું એ નક્કી સમજી લેવું. કેમ કે તો કુટુંબની અંદર તો બધા એકબીજાની અપેક્ષાવાળા, કડક ભાષામાં કહ્યું તો સૌ સ્વાર્થના સગા છે, એનો સ્વાર્થ પોસાય એ પ્રકારમાં એ હોય છે બધા યોગ્યતામાં. હવે જ્યારે એની સ્વાર્થ ન પોસાતો હોય ત્યારે ગડબડ થાય છે, રાગ ખસીને દ્વેષ આવે છે, પ્રત્યક્ષ થાય છે. તો એ બહુ સરસ જ્ઞાન થાય એવી વાત છે. જુઓ, હું અત્યાર સુધી ભૂલ્યો હતો કે મારા ઉપર બહુ રાગ કરે, હો મને મને તો એટલું બધું મારા ઉપર છે, એટલું બધું મારા ઉપર છે, કેંગ ગયું, કેટલું બધું હતું એ કેંગ ગયું. કે રાગ દ્વેષના પડખા સહિત જ હતો, દ્વેષની સાથે જોડાયેલો હતો એનું ચોખ્ખું પ્રદર્શન બહાર આવીને થઈ જાય છે. એટલે એ વખતે જ્ઞાન થાય છે મુમુક્ષુને કે વાહ વાહ, ઠીક છે, આ પ્રકાર ઊભો થયો તો હવે મને ફરીને રાગમાં લલચાવવાનું રહેશે નહીં. એને તો ફાયદામાં ઉતરે છે, એને શું કરવું, એને પોતાનો ફાયદો જોઈ લેવો. બહુ સારી વાત છે. આવું પણ થવાની જરૂર હતી. શું આવું પણ થવાની જરૂર હતી, નહીંતર કદાચ ભૂલમાં રહી જાત, ભૂલથી પણ કંઈક પરિણામમાં ફેરફાર થઈ જાત. હવે એ ફેરફાર થવાનો અવકાશ નથી, પણ આ પરિસ્થિતિ થાય છે. ચોખ્ખું લખ્યું છે બેનશ્રી બોલ્યા હશે ને એ પ્રમાણે છે કે કોઈ વિકલ્પોમાં, કોઈ બહારના કાર્યોમાં, કોઈ પણ જાતના ઘર કુટુંબ વગેરેમાં બધા ઉદય લઈ લેવા, તે વિશેષ તન્મય થતો નથી. જો સમજદાર મુમુક્ષુ કુટુંબના સભ્ય તરીકે હોય તો એવા નિરસપણાનું અનુમોદન કરે કે મારે પણ આવું જ નિરસપણું પ્રાપ્ત કરવું છે, તો એનું એ અનુમોદન કરે. અને અપેક્ષા વૃત્તિ હોય તો એને દ્વેષથી આવીના રહે, આપોઆપ જે દિવસમાં ચાલ્યો જાય. એ બધા પ્રકારો યથાર્થતા, યથાર્થ પાત્રતાના સમજવા યોગ્ય છે. આવા બધા પ્રકાર બને છે. કશાય ની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, એ આધાર લીધો પાછો આત્મસિદ્ધિનો, જેનો કશાય રસ મંદ પીડ્યો છે, જેનો કશાય મંદ પીડ્યો છે એમ નથી લેવું. ઉપશમ શબ્દ એટલા માટે લીધો છે, એ રસ સૂચક છે. નહીંતર તો સીધું કે કશાયની મંદતા એમ નહીં, કશાયની ઉપશાંતતા. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, અને ધ્યેયના સ્થાને પૂર્ણ શુદ્ધિ. ધ્યેયના સ્થાને પૂર્ણ શુદ્ધિ. ધ્યેયનો વિષય કદી પણ અધૂરો ન હોય. સમ્યક દર્શન એ ધ્યેયનો વિષય નથી, મુનિદશા એ પણ ધ્યેયનો વિષય નથી, ભાવનાનો વિષય બની શકે છે. ધ્યેયનો વિષય તો માત્ર મોક્ષ જ હોય, ધ્યેયનો વિષય તો મોક્ષ જ હોય. આપણે રાત્રિના સ્વાધ્યાયમાં આ પત્ર પૂરો થયા પછી 609 પત્ર લેશું. આજે 609 પત્ર સત્સંગનું મહત્વ દર્શાવવા માટે કૃપાળુદેવે લખ્યો છે, અને એના કેટલાક પડખાઓની ચર્ચા એવી રીતે કરી છે કે જીવને યથાર્થ સત્સંગ મળવા છતાં કેમ નિષ્ફળ જાય છે, અને કોને યથાર્થ સત્સંગ સફળ થાય છે. વાત સત્સંગની એટલે મુમુક્ષુની ભૂમિકાની છે, અને પત્રનો પ્રારંભ મોક્ષથી કર્યો છે. વિષય પ્રતિપાદનની અસાધારણ વિચિક્ષણતા જેને કહી શકાય, અસાધારણ વિચિક્ષણતા. વાત સત્સંગની કરવી છે, કેવળ અસંગ દશા પ્રાપ્ત કરવાથી મોક્ષ દશાથી સત્સંગ સુધી વાતને કેવી રીતે એનું અનુસંધાન જોડવું છે, કે એવી અસંગતા કોઈ પણ જીવને આપમેળે થતી નથી, થઈ શકતી નથી, એના માટે સત્સંગ હોવો થવો અનિવાર્ય છે. એ વગર કોઈ અસંગ દશામાં આવી શકે નહીં. એ વાત છાપવા માટે એમણે મોક્ષથી વાત શરૂ કરી છે. જ્ઞાતા દ્રષ્ટાપણાથી નહીં, મોક્ષથી વાત શરૂ કરી છે. વાત ક્યાં લઈ આવ્યા? સત્સંગમાં. એમ અહીંયા પણ કહે છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. તો કે એમ કેમ કહ્યું? બહુ ઊંડી વિચારણા અને ઊંડા અનુભવથી ઉત્પન્ન થયેલી આ બધી વાતો છે. તેથી છીછરી મતીથી વિચારવા જેવું નથી. ઊંડા અનુભવથી, ઊંડા જ્ઞાનથી નીકળેલી વાતો એવા જ ઊંડા જ્ઞાનથી જ સમજવા યોગ્ય છે. છીછરી બુદ્ધિએ એનો સ્વાધ્યાય પણ કરવા જેવો નહીં. માત્ર મોક્ષ અભિલાષ એમ કેમ કહ્યો? મુમુક્ષુ તો પાયાની ભૂમિકા છે, પાત્રતા છે, એ તો પાયાનો વિષય છે. અને મોક્ષ તો છેલ્લો માળ છે ઇમારતનો, સાધનાની ઇમારતનો છેલ્લો માળ મોક્ષ છે. તો કે પાયો, છેલ્લો માળ નક્કી થયા વિના પાયો પણ નક્કી થાય નહીં. સિવિલ એન્જિનિયર હોય ને ખબર છે, ભાઈ સિવિલ એન્જિનિયર છે. તમારે જેટલા માળનું મકાન કરવું હોય એના પ્રમાણમાં એના પાયાની મજબૂતાઈને વિચારવી પડે, સમજવી પડે અને કરવી પડે. એક માળનું એકલિયું બેઠા ઘાટનું મકાન કરવું હોય તો 2-3-4 ફૂટનો પાયો ખોદો તો ચાલે. જમીન કઠણ હોય તો, પોચી હોય તો 2-4 ફૂટ નીચે જઈને પછી બીમ ભરવો પડે. પૂચે પૂચી જમીન નીકળ્યા કરે તો. પણ 15 માળની કે 25 માળની ઇમારત કરવી હોય તો કેટલા ફૂટ ઊંડા જવું પડે એ સિવિલ એન્જિનિયરિંગનો વિષય છે. કે 8 ફૂટ ઊંડા જવું પડે અને એમાં RCCનું આ કામ આટલું કરવું પડે. શું RCC એટલે? હું મને ખબર નથી, હું બહુ શબ્દ સાંભળ્યા છે. હે, રેઇનફોર્સ છે, સિમેન્ટ કોન્ક્રીટ. CC એટલે સિમેન્ટ કોન્ક્રીટ છે. રેઇનફોર્સ નો હોય પછી એમાં કેટલા ઇંચના, કેટલી સંખ્યામાં, કેટલા આડા, કેટલા ઊભા, કેટલા ત્રાસા, કાંઈક છે એની અંદર. હું આખું એન્જિનિયરિંગનો વિષય છે. ક્યાંથી એ નક્કી થયું? નહીં, ટોપ ફ્લોરથી નક્કી થયું. એ પાયો ક્યાંથી નક્કી થયો? ટોપ ફ્લોર નક્કી કર્યો ત્યારે. નકશો પહેલાં દોરવો પડે, બધા માળનો નકશો પહેલાં દોરવો પડે, પછી પાયો નક્કી થાય ને પછી પાયો ખોદાય. એમ સત્સંગનો પાયો મોક્ષ અભિલાષ વિના હોય નહીં એમ કહેવું છે. સત્સંગનો પાયો મોક્ષ અભિલાષ વિના હોય નહીં. એટલે કૃપાળુ દેવે સત્સંગનો પત્ર મોક્ષથી શરૂ કર્યો. કે ભગવાન મોક્ષ કોને કહે છે? જિનેન્દ્ર પરમાત્માએ મોક્ષ કોને કીધો અને એ મોક્ષના પ્રકાર કેવા? એક સાક્ષાત મોક્ષ અને એક દ્રષ્ટિ અપેક્ષા એ મોક્ષ, બે વાત કરી. એવી ઊંડી ઊંડી તત્વની વાત કરતાં 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 અસંગ દશા એ કરીને પછી એ દશાનું કારણ સત્સંગ કરીને વાતને સત્સંગના પાટે ચડાવી દીધી. વિચિક્ષણ પુરુષ છે એટલે એટલી વિચિક્ષણતાથી વિષય પ્રતિપાદન કરી શકે છે. સંસારમાં એવી ચતુરાઈ હોય છે, કાંઈક કામ કરવું હોય ને કેવી રીતે કઢાવી લેવું, હા, એ બધી આવડત હોય છે કે નથી હોતી? હા, કયો માલ ગ્રાહકને વેચી દેવો આમ તો કહેવાય છે, પણ પહેરાવી દેવો એમ કહે છે વેપારીની ભાષામાં. એ પહેલાં બીજો બીજો માલ દેખાડે, એને ખબર કે આ એક ગમમાં ન નથી, પણ જો સીધું એ દેખાડે ને તો હજી બીજું જોવું બાકી છે, બીજું જરાક જોઈ લઈએ. પહેલાં બીજું બતાડી દે ને પછી આ સીધું પતી જાય એનું. સામાન્ય બુદ્ધિવાળાને આટલી અક્કલ હોય છે તો જ્ઞાનીઓને તો હોય, એમાં ક્યાં સવાલ છે? એ તો અનુભવથી સિદ્ધ કરેલો વિષય છે. માત્ર મુક્તિની મોક્ષની અભિલાષા તેને રહે છે. કોને? મુમુક્ષુને. જેની પાત્રતા યથાર્થ હોય છે તેને માત્ર મુક્તિની મોક્ષની અભિલાષા રહે છે. પૂર્ણતાના લક્ષ્ય વિના પાત્રતાની મુમુક્ષુતાની શરૂઆત થતી નથી. ગુરુદેવે તો સૂત્ર આપ્યું છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક એટલે યથાર્થ શરૂઆત છે. મોક્ષ અભિલાષ વિના, મોક્ષના ધ્યેય વિના મુમુક્ષુતાને યોગ્ય ગમે તેવી પ્રવૃત્તિ કરે તો પણ શરૂઆત થઈ નથી, એમ સમજવું. એટલે એમ પૂછવું પડે, કોઈ મુમુક્ષુ હોવાની વાત કરે કે અમે તો મુમુક્ષુ છો, કે ભાઈ ઉભા રહ્યો, તમારે મોક્ષનું ધ્યેય છે? ધ્યેયમાં શું છે? જ્યાં સુધી મુમુક્ષુને મોક્ષનું ધ્યેય નિશ્ચિત થતું નથી ત્યાં સુધી એણે સંસારનું ધ્યેય બદલ્યું નથી. કેમ કે ત્રીજું ધ્યેય છે નહીં ક્યાંય, અનાદિનું સંસારનું ધ્યેય છે. મુમુક્ષુ પહેલાં ધ્યેય બદલે છે. ધ્યેય છે અહીંયા સાધ્યના સ્થાને છે. ક્યાં છે આ ધ્યેય? સાધ્યના સ્થાને છે, સાધ્ય અવસ્થા છે. મોક્ષ છે તે સાધ્ય અવસ્થા છે. સાધ્ય અવસ્થાને અનુલક્ષીને જે કાંઈ પરિણામો થાય તેને સાધન કહીએ, એવી સાધ્ય સાધનની અપેક્ષા છે. હવે જો સંસારનું અનાદિનું ધ્યેય હોય અને ન બદલાયું હોય તો સાધન બધા ક્યાં જશે? સંસારના સાધન થશે. અને તેથી જ કરીને અનંતકાળની ધર્મ પ્રવૃત્તિ, એમાં નિયમ સંયમ આપ કયોપને ત્યાગ વિરાગ વ સાધન વાર અનંત કયો તદપિ કછુ હાથ હજુ ન પડ્યો. કેમ કે ધ્યેય બદલ્યું નહોતું. એટલે 254 પત્રમાં દ્રઢ મુમુક્ષુતાથી શરૂઆત કરી. મુમુક્ષુતાને સંસારનું ધ્યેય હતું એટલે સાધન બધાય સંસારના અર્થે થયા અને સંસાર ફળ્યો એટલે પહેલાં ધ્યેય બદલાવે છે. એટલા માટે મોક્ષ અભિલાષ નાખ્યું છે કે અહીંયા વર્તમાન પરિણામમાં તો કશાય રસમંદ પડે છે, પણ અભિલાષા અને ધ્યેય તો માત્ર મોક્ષની છે. મોક્ષની નહીં પણ માત્ર મોક્ષની છે, એટલે સિવાય મોક્ષ બીજી વાત નહીં. માત્ર મુક્તિની મોક્ષની અભિલાષા તેને એટલે પાત્ર જીવને રહે છે. યથાર્થ પાત્રતા હોય તેને રહે છે. ત્યારે દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન તેને રહે છે. જો અહીંથી પ્રયોજનની દ્રષ્ટિ ઊભી થઈ, પ્રયોજનનો દ્રષ્ટિકોણ ક્યારથી સાધ્ય થાય છે? કે જ્યારથી મોક્ષનું ધ્યેય ધ્યેય રહે છે ત્યારથી. એ પહેલાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ નહીં હોવાથી મુમુક્ષુ પણ અપ્રયોજનભૂત વિષયમાં ફસાયેલો અને રોકાયેલો રહી જાય છે. પછી કોઈ પ્રશ્ન ઉઠાયો છે? અહીં સુધી રાખ્યો વિશેષ દેશ. આપણે મુમુક્ષુતાના ઉન્નતિ ક્રમનો એક આર્ટિકલ લખેલો છે, આત્મજાગૃતિમાં આવી ગયો. 14 સ્ટેટ ટોટલ લીધા છે, 14 ભૂમિકા લીધી છે. વિસ્તાર કરી છે સંક્ષેપમાં, કોઈ વાર 7 લઈએ 5 લઈએ તો પણ એની અંદર બીજું સમાઈ જાય છે, પણ ત્યાં ત્યાં જરા વિસ્તારથી આર્ટિકલ લખેલો છે. ને નંબર તો મને યાદ નથી, હે 20-21 કે 21-22 નંબરના અંકો છે, એમાં વિસ્તારથી વાત લીધી છે ક્રમને. એમાં 14 ભૂમિકા લીધી, એટલે એ બધી ભૂમિકાની છણાવટ કરી છે બધા એમાં.